સંસદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2052, શ્રી આત્મસિદ્ધિ દશાનિકા મહોત્સવ સંપૂર્ણ આત્મસિદ્ધિ સ્વાધ્યાય પ્રવચન ક્રમાંક 16, વિષય સૂત્ર બોધ બીજ પ્રાપ્તિ કથન, ગાથા 119-127, સ્વાધ્યાયકાર શ્રી વસંતભાઈ ખોખાણી.
મહાદેવ્યા ઉક્ષિરાત્મં શબ્દજેતરવાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. શ્રી સદગુરુ ભગવાને શિષ્યને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, સુવિચારણા પ્રગટે, જે સુવિચારણાથી એને નિજ જ્ઞાનની પ્રાપ્તિ થાય, જે નિજ જ્ઞાનની પ્રાપ્તિના બળ વડે એ મોહનો ક્ષય કરે અને નિર્વાણ પદને પામે, એ માટે 6 પદની સંવાદ શૈલીની અંદર શ્રી સદગુરુએ પ્રરૂપણા કરી. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું સઠપદાય. હેતુ તો આ છે હે શિષ્ય, કે તને સુવિચારણા પ્રગટે, મોક્ષ માર્ગ સમજાય, અને સુવિચારણા પ્રગટશે તો નિજ જ્ઞાન પ્રગટશે, નિજ જ્ઞાન પ્રગટશે તો મોહનો ક્ષય થશે, મોહનો ક્ષય થશે તો નિર્વાણ પદની પ્રાપ્તિ થશે. વિતરાગના માર્ગનો ક્રમ તો બહુ સરળ છે, ઘણો સુગમ છે. કેટલીક વાર ભેદ પ્રભેદના કારણે, વાક ચાતુરીના કારણે માર્ગને અગમ અગોચર બનાવી દીધો છે, પણ હકીકતની અંદર આ માર્ગ તો સુગમ અને સુગોચર છે. પણ એ સુગમ અને સુગોચર ત્યારે થાય કે જ્યારે સદગુરુના અવલંબન લેવામાં આવે. તો
જીન પ્રવચન દૂરે ગમ્યતા થા કે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુખદ અને સુખખાન.
જો સદગુરુનું અવલંબન લઈને આ જે વિચારણા પ્રગટ કરે તો આ તો સુગમ છે, સુખની ખાણ રૂપ છે. ભગવાને એના 6 પદની સ્થાપના કરી. તું જ મોક્ષ સ્વરૂપ છો, ધર્મનો ભેદ બતાવ્યો. એકવાર દેહાધ્યાસ તારો ટળી ગયો, અનાદિની જે ભૂલ, જીવની ભૂલ ક્યાં થતી આવી છે, દેહ છે તે જ હું આત્મા છું. દેહમાં એણે આત્માનું મિથ્યા આરોપણ કર્યું છે, મિથ્યા આરોપણ એ જ ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ છે. એકવાર એ નીકળી જાય કે બંને પદાર્થ ભિન્ન છે, દેહ જુદો હું પણ જુદો, દેહ ઉત્પન્ન થાય હું અનુત્પન્ન છું, દેહાધ્યાસ છોડતા કર્મનું કર્તાપણું ટળે છે, કર્મનું ભોગતાપણું ટળે છે. તું જ મોક્ષ છો, એ મોક્ષના સ્વરૂપની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ, શુદ્ધ પરમ શુદ્ધ, નથી ત્યાં કસાયની કાલીમાં, નથી કર્મનું કલંકપણું, નથી રાગ દોષની રક્તતા, કશું જ નથી. એવો પરમ શુદ્ધ બુદ્ધ તું બોધમય છો, કેવળ બોધમય છો, નિજ બોધ સ્વરૂપ એવો છો. સ્વયં જ્યોતિ, તારી જ્યોતિને, આત્મજ્યોતિને પ્રગટાવવા માટે કોઈએ દિવેલ પૂરવાની જરૂર નથી, કોઈએ વાટ લગાવવાની જરૂર નથી, અને કોઈએ દિવાસળી લાવવાની પણ જરૂર નથી. કારણ કે આ તો સ્વયં જ્યોતિ પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે, અને એ જગતના સર્વ ભાવને પ્રકાશે છે. કોઈ સમયે એ જ્યોતિ બંધ થઈ નથી કે જેથી કરીને જગતના ભાવ આ જીવ ન જાણી શકે. સ્વયં જ્યોતિ સુખધામ, તું તો સુખનું ધામ છો. જ્યારે અંદર જાય છે અને ત્યારે જે સુખનું વેદન થાય છે એ પદાર્થના સંગમાં હોય ત્યારે થતું નથી. પદાર્થના સંગમાં થતું સુખનું વેદન આકુળતા સહિતનું છે અને પદાર્થ નિરપેક્ષ જ્યારે જીવ પોતાના સ્વાનુભવ સાથે અને પોતાના સ્વભાવ સાથેનું અનુસંધાન કરે અને તે સમયે જે સુખનો અનુભવ કરે છે તે સુખ અનાકુળ છે. આ સુખની અનાકુળતા જે છે એ સુખની ઓળખ છે, સુખની પહેચાન છે, સાચું સુખ છે. કારણ કે વસ્તુલક્ષી નથી, સ્વભાવલક્ષી છે. સદગુરુએ આવો નિશ્ચય આત્માનો સમજાવ્યો છે. એમાં પરમ કૃપાળુ દેવે આખો વિતરાગનો મૂળ માર્ગ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો, જ્ઞાની કહેતા જે પૂર્ણ પદને પામ્યા છે, જે સર્વજ્ઞતાને પામ્યા છે એ જ્ઞાનીની આ વાત કરી છે. કોઈ અધૂરપ, કોઈ અપૂર્ણતા, કોઈ ઉણપ મોક્ષ માર્ગમાં ચાલી ન શકે. અહીંયા તો આ પૂર્ણતાનો માર્ગ છે, પૂર્ણની પ્રાપ્તિનો માર્ગ છે અને પૂર્ણ એવા પુરુષોએ પ્રભેદેલો માર્ગ છે. અને એ માર્ગને પરમ કૃપાળુ દેવે કેવી રચના કરી છે જરા એના ઉપર દ્રષ્ટિ દર્શન દઈએ તો આપણને ખ્યાલ આવે કે અદભુત વાત. પત્રાંક 757માં જે સમજાવી છે એ વાતને આ કહે છે કે યોગ્ય દશા આવે અને સત્પુરુષનો બોધ મળે તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થવાથી જ્ઞાન સમ્યકપણાને પામે. સમ્યક દર્શન પહેલા પણ જ્ઞાન ઘણું હોય જીવનું, પણ અસમ્યક હોય. સમ્યક દર્શન થવાથી જ્ઞાન સમ્યકપણાને પામે એટલે સમ્યક જ્ઞાન થયું. સમ્યક જ્ઞાનના બળથી સમ્યક દર્શન વિશુદ્ધપણાને પામે. જુઓ આ એકબીજાનો કે હવે સમ્યક જ્ઞાન થયું છે અને ઉત્તરોત્તર એ જ્ઞાનની વધતી દશાના કારણે થયેલું સમ્યક દર્શન વધુને વધુ વિશુદ્ધપણાને પામે. આવું વર્ધમાન સમકિત થઈ એ જ્ઞાનના આધારે જીવને સમ્યક દર્શન થયા પછી એ શ્રુતનું અવલંબન લે છે. 12મા ગુણસ્થાનક સુધી શ્રુતનું અવલંબન લે છે. એ શ્રુતનું અવલંબન એના સમકિતને દ્રઢ કરે છે, એના સમકિતને વિશુદ્ધ કરે છે. એટલે સમ્યક દર્શનની શુદ્ધતાથી આત્મવીર્ય સમ્યક ચારિત્ર પ્રત્યે ઉલસતું થાય છે અને જેમ સમ્યક દર્શન વિશુદ્ધ થતું જાય છે તેમ જીવનું વીર્ય સમ્યક ચારિત્રમાં ઉલસતું થાય છે. ત્યારે જ એને ચારિત્ર દશા એટલે કહ્યું ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આત્મસિદ્ધિની ગાથામાં આખા વિતરાગ સિદ્ધાંતની ગૂંથણી કરી છે જે તત્વની અદભુત છે. એકાંગી વિચાર કરનાર પર સમ્યક દર્શન થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. શું ધૂળ પૂરી થઈ ગઈ? સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન આવે, જ્ઞાનની શુદ્ધતાથી પછી દર્શનની વિશુદ્ધિ થાય અને દર્શનની વિશુદ્ધતાથી ચારિત્રનો ઉદય થાય. દર્શન જો વિશુદ્ધ ન હોય તો પણ જીવની રખડપટ્ટીનો કોઈ આરોવારો નથી. ગણિતાના યોગની અંદર ગમે તે કહેવામાં આવે અર્ધપુદગલ પરાવર્તન વગેરે વગેરે આ બધા શબ્દ પ્રયોગ, પણ અર્ધપુદગલ પરાવર્તન એટલે શું? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ અને એની અંદરની શરત કે એકવાર જો બીજી વાર આવે તો પછી ફરીથી ગણવાનું, એનો તો આખા આકરા ગણિત છે. એ ગણિત તો જીવને સાંત્વના મળે એવું ગણિત છે. પરમ કૃપાળુ દેવ એ ગણિતનો સહારો નથી લેતા. પરમ કૃપાળુ દેવ સ્વભાવની સ્થિતિ, આ દ્રવ્યાનું યોગની સ્થિતિ સમજાવે છે કે ભાઈ જો દશા હોય અને બોધ થાય તો સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન હોય તો જે જ્ઞાન હોય એ સમ્યકપણાને પામે અને સમ્યક દર્શન થયા પછી જે જ્ઞાન હોય એ સમ્યક દર્શનને શુદ્ધ કરે અને જેમ જેમ દર્શન શુદ્ધિ થાય તેમ તેમ ચારિત્ર પ્રત્યે જીવનું વીર્ય ઉલસે અને એ ઉલ્લસિત થયેલા વીર્યથી એને યથાખ્યાત ચારિત્રનો ઉદય થાય. એ યથાખ્યાત ચારિત્રનો આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં એ સ્થિરતા જ્યારે પામે ત્યારે કહે છે કે એ વિતરાગ પદમાં વાસ થાય. આ વિતરાગ પદ આ ક્રમિક અવસ્થા છે. એને શ્રુતનું અવલંબન ત્યારે ચાલુ રાખ્યું છે. સંકિત થયા પછી સંકિતની વિશુદ્ધિનો માર્ગ શ્રુતનું અવલંબન છે અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે, સમ્યક દર્શન જ્ઞાનને સમ્યક કરે છે અને બંને થઈ અને ચારિત્રને વિશુદ્ધ કરે છે. આવું વિશુદ્ધ ચારિત્ર એ વિતરાગ પદનો વાસ થયો છે. ઉદય થાય ચારિત્રનો એને જ્ઞાનીઓએ યથાખ્યાત ચારિત્ર કહે છે. આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. ધર્મ તો એનું નામ કે જે ધર્મથી દુઃખ મટે. આ અનંત સંસારનું જે દુઃખ જીવને લાગુ પડી ગયું છે એ દુઃખ મટે છે. અને ધર્મનું સ્વરૂપ, ધર્મનો માર્ગ એ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જિનેશ્વરના મૂળ માર્ગનું જે પદ છે તે વર્તે ત્રણે, જ્યારે અભેદ ભાવથી વર્તે, એકબીજાના અવિરુદ્ધપણે જ્યારે વર્તે, પૂર્વાપર અવિરોધપણે, ત્રણેય તત્વ જ્યારે એકરૂપ થઈને વર્તે, એ ત્યારે વર્તે તે આત્મારૂપ. પરમ કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, એ જ્યારે ત્રણે એક અખંડપણે અભેદ રૂપે જ્યારે વર્તે આત્મામાં, એને સમ્યક મોક્ષ કહેવાય છે. સમ્યક મોક્ષ શબ્દ મૂક્યો છે નવો, 755 ના પત્રમાં મૂક્યો છે. આ વાત શિષ્યને કહી અદભુત આ રત્નત્રય, ધર્મનો મર્મ અને આ ધર્મની જે ગૂંથણી કરી છે છઠ્ઠા પદની અંદર, આવો અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય આમાં આવીને સમાય છે. એમ કહીને આ ગુરુ સદગુરુ પોતાની સહજ સમાધિમાં સ્થિત થાય છે. અને જેવો સ્થિત થાય છે અને આવો અદભુત આત્મસ્વરૂપ જ્યારે આમ શિષ્યને નજરો નજર જ્યારે પ્રગટ થાય છે, મુખ આગલ હૈ કહ બાત કહે. ગુરુનું જ્ઞાન તો પ્રવચન અંજન જો સદગુરુ કરે, મુખ આગળ એની નજરો નજર એની સામે આ એનો મોક્ષ માર્ગ પ્રદર્શિત થાય છે. અને ગુરુ જ્યારે સમાધિમાં સ્થિત થયા અને શિષ્ય જાગી ઉઠ્યો, અનાદિકાળથી એનો જે અજાગૃત અવસ્થા, અજ્ઞાનની મૂર્છામાં રહેલો જીવ, હવે એનું જીવન સ્વપ્ન નથી, સ્વપ્ન દશામાંથી જાગૃત થયેલો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, મોહ નિંદ્રા સમાપ્ત થઈ અને હવે જીવ સ્વભાવની જાગૃતિમાં આવ્યો. એટલે તરત જ હવે શિષ્ય કહે છે, ઓહો સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. એવું મહાત્મ્ય વેદે છે શિષ્ય. શિષ્યનો વિનય જોઈએ, કેવો વિનય માર્ગ વિતરાગમાં છે. શિષ્ય કે છે કે આહા સદગુરુ, અજ્ઞાન રૂપી મારા આ ચક્ષુ હતા એની અંદર જ્ઞાનની અંજન સલાકા કરીને માત્ર મારા નેત્ર પડળને પ્રભુ પ્રકાશિત કર્યા, અંતર ચક્ષુ ખોલી નાખ્યા. કેટલી વાર દેહ ધારણ કર્યો, કેટલી વાર ઇન્દ્રિય ધારણ કરી અને એમાં કેટલી વાર ચક્ષુ ઇન્દ્રિય આવી, પણ કોઈ દિવસ દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ, આંખ મળી પણ દ્રષ્ટિ નહોતી. હે પ્રભુ આપ સદગુરુ, મને તો મારી આંખનું નેત્ર અંજન કરીને જ્ઞાનરૂપી સલાકાથી તમે અજ્ઞાનરૂપી તિમિર અને અંધકાર ટાળીને અંતરના ચક્ષુ ઉગાડી દીધા, હૃદયમાં પ્રકાશ થયો. સદગુરુ એના બોધથી ઉપદેશથી કૃપાળુદેવે સરસ શબ્દ લખ્યો છે, જ્ઞાનીના ઉપદેશ વિશે અદભુતપણું છે. ઉપદેશ એ જ્ઞાનનું મહાત્મ્ય છે. જ્ઞાન હોવું અને ઉપદેશ આપવો એ બે વાત છે. જ્ઞાન હોય તો પણ ઘણા ઉપદેશ આપી શકે નહીં. આ જ્ઞાનીની વિશેષતા છે કે ઉપદેશ એ જ્ઞાનનું મહાત્મ્ય છે, માટે જ આ વ્યાખ્યાન વાણીનો મહિમા છે, સદગુરુના બોધનો મહિમા છે, ઉપદેશ શ્રવણનો મહિમા છે, કે જે ઉપદેશ આપી શકે છે આ જ્ઞાનનું મહાત્મ્ય છે. માટે સહેજે મહાત્મ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. જો કેવળ જ્ઞાની પાસે જ જ્ઞાન હોય અને એનું ઉપદેશ મહાત્મ્ય ન હોય તો જગતના જીવો માર્ગને કેમ પામે. મહાત્મ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. બીજા પત્રમાં પરમ કૃપાળુદેવે લખ્યું છે કે સત્પુરુષનો બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે. સત્પુરુષનો બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે. અરે જૈનમો ત્યારથી કાન તો ખુલ્લા જ છે, આંખ બંધ કરી શકાય છે, પણ કાન માટે ભગવાને એકેય સાધન આપ્યું નથી બંધ કરવાનું. એટલે જૈનમો ત્યાંથી મરે ત્યાં સુધી આ જગતનો કોલાહલ, જૂઠ, બકવાસ અને દેકારો આ સાંભળ્યા જ કરે છે મરે ત્યાં સુધી. આવી કાનની ઇન્દ્રિયને ખુલી જ રાખી દીધી છે, એને ક્યાંય ડૂચ્યા નથી માર્યા, એને ક્યાંય આગળ્યા નથી, એને ક્યાંય બંધ કરી શકાય નહીં. આંખમાં તો હરું મુઓ દેખવું નહીં, દાજવું નહીં, આંખ બંધ કરીને બેસી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ, પણ કાનને ક્યાં નાખવા? એને લોકિંગ સિસ્ટમ નથી મૂકી. આવી સ્થિતિની અંદર સદગુરુનો બોધ કાને પડે, સત્પુરુષના વચન કાને પડે, અનંત પુણ્યના જોગે આ મળે. બાકી તો કાનની અંદર કોલાહલ સિવાય અને બકવાસ સિવાય, જૂઠાણા સિવાય અને જગતના દંભ અને આડંબર, સૌની પ્રશંસા અને માન અને કીર્તિની ગાથાઓ, એમાંથી જ આ જીવ નવરો નહીં પડે. જ્યાં જશે અહીંયા એને આ જ સાંભળવા મળશે. એટલે અહીંયા વાત કરે છે કે ઓહો હો હે પ્રભુ, સત્પુરુષનો બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે. આ શિષ્યને સમજાયું છે કે આવો બોધ મને પ્રાપ્ત થયો, આહા કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા. આવ્યું અપૂર્વ ભાન, આજ સુધી મને જે ભાન હતું એ તો અભિમાનના આધાર ઉપર ભાન હતું. આ જીવ અત્યાર સુધી પૂર્વાનું પૂર્વને પામ્યો છે, અપૂર્વને પામ્યો નથી. અને અપૂર્વ એવું પોતે પોતાથી કોઈ દિવસ પામી શકે નહીં. જ્ઞાની વિના તે અપૂર્વની પ્રાપ્તિ થતી નથી. અને તેનું અને જેનાથી પ્રાપ્ત થાય છે તેનું ઓળખાણ થવું દુર્લભ છે. અને જીવને એ જ ભૂલ ભૂલાવણી છે, પરમ કૃપાળુ દેવે લખ્યું છે. અપૂર્વ એવું પોતે પોતાથી પ્રાપ્ત કરી શકે નહીં, જેનાથી પ્રાપ્ત થાય એનું ઓળખાણ ન થાય. અને એ જ જીવની ભૂલ ભૂલાવણી છે કે આ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ આ જગતમાં થતું નથી. કારણ કે વૈરાગ્યને ઉપશમ નથી, મુમુક્ષુતાના નેત્ર નથી. જ્ઞાની પુરુષ કેવી રીતે ઓળખાય? જ્ઞાની ન ઓળખાય એટલે એનો બોધ ન ઓળખાય. એને મહાત્મ્ય કોઈ દિવસ વેદાતું નથી કે અનંત પુણ્યનો જોગ હોય તો જ્ઞાની પુરુષના ઉપદેશ અને વચન એનો શ્રવણનો જોગ મને પ્રાપ્ત થાય. અનંત પુણ્ય હોય તો, બાકી સાદા પુણ્ય હોય ઠેકાણા વિનાના તણખલા જેવા, તો પૈસો મળે ધૂળ જેવો, પરંતુ સત્પુરુષનો બોધ નહીં મળે. લાખો ખર્ચતા મળશે બધું, પણ સત્સંગીઓ મળશે નહીં. સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે કે જીવને તો પૂર્વાનું પૂર્વ મળે છે એમાં હરખાય છે. અરે પૂર્વે જેટલા જન્મ પ્રાપ્ત કર્યા એમાં બાળ બચ્ચા નહીં થયા હોય, એમાં છોકર ભેજા નહીં આવી હોય, આપણી પ્રજા નહીં થઈ હોય, તેમાં શું હુઈલો ફુઈલો ને નીકળી પડ્યો છું કે મારે બે દીકરા છે રામ લખણો જેવા. પણ આવા તો કેટલી વાર દીકરા થયા, તું કેટલી વાર કેટલાનો દીકરો થયો? ઘર બાર નહીં થયો હોય, બાર બધી જેટલી વાર જન્મો એટલી વાર બાર સૂતો તો ઘર બાર વસ્ત્રો પરિગ્રહ સંગ્રહ કુટુંબ બાળ બચ્ચા કુટુંબ મેળો પરિવાર આવું બધું તો અનંત વાર જેટલી વાર દેહ ધારણ કર્યા એટલી વાર થયા. પશુના જન્મમાં તને આજ મેળ્યું છે, કૂતરા બિલાડા તો બચ્ચા નથી થયા, બધું થયું છે. નથી શું પ્રાપ્ત થયું? પોતાનો સ્વરૂપનું ભાન ક્યારે નથી થયું. આવ્યું અપૂર્વ ભાન, અને એ પણ કેવું? નિજ પદ નિજમાં અહીં લયું, દૂર થયું અજ્ઞાન. હે પ્રભુ, આપના બોધની મહાત્મ્ય કેટલું! આ મેં બોધ સાંભળ્યો નતો ત્યાં સુધી, મને ખબર નહોતી કે મારું પોતાનું પદ, મારું પોતાનું અસ્તિત્વ, મારું પોતાનું સત્વ મારામાં જ છે, મારામાં જ છે. અને અજ્ઞાન જે બહારનું હતું, બહાર શોધતો હતો, જગતની સાથે પદાર્થની સાથે પર પદાર્થની સાથે જે એકાત્મતા મોહબુદ્ધિ આસક્તિ પ્રીતિ આ બધી કરતો હતો, આ મારું બધું જ વ્યવહાર અજ્ઞાન જનિત હતા, મોહ જનિત હતા. ક્યારેક છોકરાઓમાં સુખ માયનું, ક્યારેક પત્નીમાં સુખ માયનું, ક્યારેક કુટુંબમાં, ક્યારેક મિત્રમાં, ક્યારેક જ્ઞાતિમાં, ક્યારેક જનસમૂહમાં, ક્યારેક પશુઓ સાથે રહીને સુખ માયનું, ક્યારેક પરિક્રમા સુખ માયનું. આજે પશ્ચિમની સંસ્કૃતિની અંદરનો હવે જગત, કુટુંબ જયારે તૂટે છે એટલે દીકરા દૂર થાય છે અને કૂતરા નજીક થાય છે. પ્રત્યેક ઘરમાં આપણે આ કૂતર હોય એ ભાગ્યશાળી ઘર મનાય, અને પશ્ચિમમાં જાઓ તો કૂતરો એ ભાગ્યશાળી ઘર ગણાય. એનું ગોત્ર કર્મ ઊંચું હશે ને, તિરેંચમાં ગયો તો ગતિ કર્મ એનું તિરેંચ નહીં, પણ ગોત્ર કેવું ઊંચું બાંધ્યું કે લાખો રૂપિયાના ડોલર એના માટે વપરાય, એ માંદો પડે તો ડોક્ટરને બોલાવવા માટે થઈને પણ આવે, અને ત્યાં માણસની હોસ્પિટલ કરતા પશુઓની હોસ્પિટલ જોરદાર છે અને એની પ્રેક્ટિસ વધુ સારી ચાલે છે. એટલે ત્યાં વેટરનરી ડોક્ટર છે, એટલે હિન્દુસ્તાનના ડોક્ટર ખાસ ત્યાં સ્કોપ ઘણો છે, કારણ કે ત્યાંના લોકો માણસના ડોક્ટર થતા નથી. દીકરાના પૈસા બાપ દેવા તૈયાર નથી, બાપનો દીકરો દેવા તૈયાર નથી. સરકાર બિલ ચૂકવે તો મળે એમ છે, પણ કૂતરાના અને બિલાડાના પૈસા જેને રાખ્યું છે ને એ હજારો ડોલર એના માટે આપે છે. એટલે હિન્દુસ્તાનના ડોક્ટર ત્યાં જાય છે કે બહુ સારું આપણને સ્કોપ છે. સ્કોપ હોય જ ને, કેમ કે તું સસ્તામાં સસ્તો છો, સસ્તામાં સસ્તો તું છો. જગતની આખી વાત બદલાતી જાય છે. આ અજ્ઞાન વધતું જાય છે, અજ્ઞાન પ્રસરતું જાય છે. એવા કાળની અંદર આ સત્પુરુષનો યોગ, સત્પુરુષનો બોધ, અને એ બોધ પાછો ઉપદેશ રૂપે મળવો, આ કોઈ અનંતા પુણ્યનો જોગ હોય. અને એનું મહાત્મ્ય જો સમજાય અને એનું મહાત્મ્ય વેડાય તો જ આપણને આ ઉપદેશવાણી અને વ્યાખ્યાન વાણીનું મહત્વ જીવનમાં જાગ્યો. નહીતર તો ઠીક છે ભાઈ, આ શું થાય, હવારાન જવું પડે છે એટલે જાય છે, પણ થકવી નાખો છો તમે. પણ કાકા થકવી નાખું છું તો ક્યાં તારે મારે તારી પાસે કામ કરાવવું છે? કાંઈ થકવી નથી નાખતા, આમાં થકાય તો હું જાઉં છું. કોઈ મારા પગ દાબવા આવતું નથી, પણ ભાઈ મારા ને તમારા હિતની કલ્યાણની આ વાત છે. આપણે બધા આત્મસિદ્ધિની અંદર જે શિષ્ય હતો જિજ્ઞાસુ, એવી જિજ્ઞાસાથી અહીંયા બેઠા છીએ. પરમ કૃપાળુ દેવના સ્વાધ્યાયમાં જ્ઞાન મંદિરના શરણે આપણે આવ્યા છીએ કે આપણને એવી પ્રતીતિ થઈ છે કે આ કાળની અંદર ભગવાન મહાવીર ગયા પછી માર્ગનો લોપ થઈ ગયો હતો, પણ ફરી કોઈ એવો વિરલો જાગ્યો છે કે જેણે દીવાની વાટ સંકોરી છે, ફરી જેને જ્ઞાનના પ્રકાશને ફરી પ્રજ્વલિત કર્યો છે, વિતરાગ વિજ્ઞાનને ફરી જાગૃત કર્યું છે, એના ઉપર લાગેલા જાળા દૂર કર્યા છે. અપ્રગટ હતો માર્ગ એને પ્રગટ અગોપ્ય રૂપની અંદર આ જગતના જીવોને આપ્યો છે. આવું મહત ભાગ્ય આપણા ધ્યાનમાં આવ્યું છે અને આપણે બધા અહીંયા બેઠા છીએ. એ શિષ્ય કહે છે કે ભાઈ હે સાહેબ, મને તો આ મારું અજ્ઞાન દૂર થઈ ગયું છે, અને અનંત કર્મનું મૂળ શું? અજ્ઞાન. અજ્ઞાન દૂર થયું છે, અને શું થયું ભાઈ અજ્ઞાન દૂર થયું? તો ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અજર અમર અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. પ્રભુ મને તમારા ઉપદેશથી મારું અજ્ઞાન દૂર થયું અને ફલશ્રુતિ શું થઈ, શું લાભ થયો? તો કે છે મને મારું સ્વરૂપ શુદ્ધ ચેતના ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મથી રહિત, જેમાં કર્મનું કલંક નથી, કશાયની કાલિમા નથી, રાગ દ્વેષની રક્તતા નથી, એવું મારું પરમ શુદ્ધ સ્વરૂપ પ્રભુ શુદ્ધ ચેતના મારી પ્રદેશે પ્રદેશે ચેતના ચૈતન્ય ઘન એવું મારું સ્વરૂપ મને ભાસ્યું. ભાસવા શબ્દમાં જૈન દર્શનમાં ભાસ્યું શબ્દમાં જાણ્યું તેમજ દેખ્યું. પ્રતીતિજન્ય અનુભવ એને ભાસવું કહેવાય. પ્રતીતિજન્ય અનુભવ એને ભાસવું એટલે અનુભવવું. મેં તો જોયું અને જાણ્યું ને અનુભવ્યું. ભાસ્યું નિજ સ્વરૂપ શુદ્ધ ચેતના રૂપ, અને પ્રભુ આ મારું સ્વરૂપ, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આવી મને પ્રતીતિ થઈ, ભાસ્યું, મેં જોયું, અનુભવ્યું, દેખ્યું, અંતર ચક્ષુની આંખે દેખ્યું. પ્રભુ આપે કીધું તું કે આ વાત છે બિના નયનની, એ બિના નયન પાવે નહીં. આપના ઉપદેશથી મને આ દિવ્ય નયન મળ્યા, અને દિવ્ય નયન મળ્યા એટલે જે સ્વરૂપ અનાદિ કાળથી ભાસતું નહોતું, દેખાતું નહોતું, એ મને દેખાયું. અરૂપીનું દેખાવું, અમૂર્તનું દેખાવું, આ ભાસવાનું, આ દિવ્ય દ્રષ્ટિ હોય તો જ જ્ઞાનીઓની મહત્તામાં પરમ કૃપાળુ દેવ કહ્યું છે, અહો તે મહાત્માઓને નમસ્કાર કે જેમણે અદ્રશ્યને દ્રશ્ય કર્યું અને દ્રશ્યને અદ્રશ્ય કર્યું. દેખાતું જગત ભૂલાવી દીધું અને જે આત્મા અનાદિકાળથી દેખાતો હતો એને દ્રશ્યમાન કર્યો કે લે આ તારો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા અજર, જેવું જોયું એવું મને એનું સ્વરૂપ ઓળખાઈ ગયું. કેવું છે? તો કે અજર, અમર, આને જન્મ નથી, અમર આને મૃત્યુ નથી, અવિનાશી આનો નાશ સેમાય થાય એમ નથી, જગતના એક પણ સંયોગમાં, જગતના એક પણ પદાર્થમાં આ ચેતન નાશ પામે તો કેમાં ભળે તપાસ? એ જે સદગુરુએ પ્રશ્ન કીધો હતો ને, પછી આને જવાબ નતા આપ્યા, એ પ્રશ્ન એને ગળી ગયા. એ પ્રશ્નને આ કહે છે કે સાહેબ આ તો અવિનાશી છે, કારણ કે કેમાંય ભળે એમ છે નહીં, હવે અવિનાશી અને પછી દેહાતીત સ્વરૂપ. શિષ્ય તો કહેતો હતો દેહ યોગથી ઉપજે ને દેહ યોગે નાશ. એ શિષ્ય કહે છે કે હે પ્રભુ, હવે મને આત્માનો સાક્ષાત્કાર થયો છે, મારું સ્વરૂપ તો દેહાતીત છે, અને દેહાતીત છે એટલે ઇન્દ્રિયાતીત ખરું કે નહીં, અને ઇન્દ્રિયાતીત એટલે પ્રાણાતીત ખરું કે નહીં, દેહ ઇન્દ્રિય અને પ્રાણ આ બધા ઉત્પન્ન થયા હતા, હવે બધાથી પર છે મારું સ્વરૂપ, તો આ બધાથી હું ભિન્ન છું, જુદો છું, પદાર્થ રૂપે જુદો છું, અસ્તિત્વ રૂપે જુદો છું. મારું જે અસ્તિત્વ છે અત્યારે એ અસ્તિત્વ દ્વય છે. એટ પ્રેઝન્ટ આઈ એમ હેવિંગ એ ડ્યુઅલ એન્ટિટી, ડ્યુઅલ એન્ટિટી, મારામાં દ્વૈત વ્યક્તિત્વ દ્વય છે, અસ્તિત્વ દ્વય છે, એક ચેતન અને બીજું જડ, એક આત્માનું અસ્તિત્વ અને બીજું શરીરનું અસ્તિત્વ, એ બંનેનો સંયોગ છે. આત્માના ગુણધર્મો જુદા છે, દેહના જુદા છે, એક ઉત્પન્ન થયો છે, વૃદ્ધિ પામે છે, અમુક ઉંમર જતા ક્ષીણતા થશે, એ રોગી થશે, ક્ષીણ થશે, વિનાશ થશે, અને એક અજર છે, અમર છે, અવિનાશી છે, જ્ઞાન દર્શન ચેતનાયુક્ત છે, હર પરિસ્થિતિમાં એના આ ગુણની અંદર કોઈ ફેરફાર નથી. આવું મારું સ્વરૂપ દેહાતીત સ્વરૂપ મને ખબર પડી, તો દેહાતીત એટલે દેહ સિવાય પણ હું કંઈક છું વિચારવું, બરોબર મગજમાં લેવું. હવે સદગુરુનો બોધ બધો અનુપ્રેક્ષાની અંદર આવે છે કે આ શિષ્યએ તો કૃપાળુ દેવે સદગુરુએ એને 62 ગાથાઓમાં 6 પદ આત્માના સમજાવ્યા, અને હવે શિષ્ય કહે છે કે હે સદગુરુ ભગવાન, હું જે સમજ્યો છું એ સાંભળી લ્યો તમે 4 ગાથામાં, હું જે સમજ્યો છું આ આત્માના 6 પદ એ તમે સાંભળી લ્યો, મારી સમજણ બરાબર છે કે નહીં? મને એમ લાગે છે કે અજર, અમર, અવિનાશી ને દેહાતીત છું. કોઈને આપણે સમજાવીએ, બહુ લાંબુ સમજાવીએ, પછી શું કરીએ, સ્કૂલની અંદર 12 મહિના સમજાવ્યા પછી 3 કલાકની પરીક્ષા લઈએ કે ભાઈ તું 12 મહિના જે ચોપડા ભણ્યો, જે સિલેબસ ભણ્યો, જે અભ્યાસક્રમનો આટલો અભ્યાસ કર્યો, આટલા લેક્ચર આંબડા, તો હવે તું સમજ્યો છો કે નહીં આ 12મા ધોરણમાં તને ભણાવ્યું એ માટે 3 કલાકની પરીક્ષામાં તું અમને જવાબ દે કે વિજ્ઞાનમાં વિજ્ઞાન સમજો, ભૂગોળમાં ભૂગોળ સમજો, સમાજશાસ્ત્રમાં સમાજશાસ્ત્ર સમજો. એમ આ સદગુરુએ એને આત્માના 6 પદ ભણાવ્યા પછી આ શિષ્યની પરીક્ષા આપે છે, અને આ બધી જ ગાથાઓના નિચોળ રૂપે શિષ્ય કહે છે પ્રભુ હું સમજી ગયો છું, જુઓ હવે હું તમને એક પછી એક મારી જે સમજણ છે આપણે એને પૂછીએ છીએ કે ભાઈ તું સમજો છું તો કહી દેજો મેં તને શું કીધું, એ જે કીધું એ જો બરોબર કહે તો આપણને અંદર શાંતિ થાય કે જે મારી વાત છે એ આ બરોબર સમજ્યો છે. એટલે શિષ્યએ તો શરૂ કર્યું કે મને તો મારું સ્વરૂપ અંદરમાં છે, અજર છે, અમર છે, અવિનાશી છે અને દેહાતીત છે પ્રભુ. કરતા ભોગતા કર્મનો વિભાવ મળતે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુખ્ય નહીંથી કર્મનું કર્તાપણું અને ભોગતાપણું છે. આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. આ શિષ્ય તો એક એક ગાથામાં એક એક પદનો જવાબ આપી દે છે, અને આ ગાથામાં તો બે પદનો જવાબ આપી દીધો. પેલામાં કીધું કે આવ્યું અપૂર્વ ભાન, આત્મા છે એ ખબર પડી ગઈ. બીજામાં કીધું કે હજાર અમર અને અવિનાશી, અનિત્ય છે, દેહાતીત છે, આ નિત્ય છે એ પણ મને ખબર. બધું હવે જુઓ, એક એક એને સદગુરુનો બોધ પરિણામ પામ્યો છે. એટલે કે છે કે વાહ. ત્રીજી કથામાં કે છે કે ભગવાન હું સમજો છું, ત્રીજા ને ચોથા પદ ની અંદર શું છે તો કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તક છે, કે રાગાદીના પ્રયોગે કરીને કર્મ હોય છે અને તેના અભાવે કર્મનો પણ અભાવ થાય છે. આ તો વિભાવ છે એટલે હું કર્મનો કરતા છું. જો વિભાવ ન હોય તો હું કર્મનો કરતા નથી. એટલે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આ બરોબર હવે મને ખબર પડે. અત્યાર સુધી મને એ બધું કર્મ કરાય જ, થાય જ, અને થયા જ કરે, કોઈ રોકે જ નહીં, અને કોઈ એમ કે થાય જ નહીં, તું કરી જ ન શક. આ બે ની અંદર મૂંઝાયેલો શિષ્ય કર્મ જ બાંધા કરે. અહીંયા એ સ્પષ્ટ થઈ ગયો કે રાગાદીના પરિણામને કારણે પ્રયોગો કરીને કર્મ હોય છે. ભાવ કર્મનું બીજું નામ વિભાવ છે. આત્માને જળના સંયોગથી થતું વિશેષ પરિણામ તે વિભાવ છે. વ્યાખ્યાન સાર 205. આત્માને જળના સંયોગથી થતું વિશેષ પરિણામ તે વિભાવ છે. અને વૃત્તિ વહી નિજ ભાવમાં અને આત્માની અંદર પરિણમવું, આત્માની અંદર વૃત્તિઓનું સમાઈ જવું તે અંતરવૃત્તિ છે, તે આત્મનિષ્ઠપણું છે, અને ત્યાં એ અકર્તા બની જાય છે. કારણ કે જેવી વૃત્તિ બહિર્લક્ષી નથી એટલે એ વૃત્તિને કશાયનો કોઈ આધાર મળતો નથી. વિભાવ ભાવ સમાપ્ત થયો, કેમ કે વિભાવ ભાવ જળના સંયોગથી જ ટકે છે. જળનો સંયોગ ન હોય તો વિભાવ ભાવ ટકી શકતો નથી. અંતર્મુખ થતા જળનો સંયોગ દૂર થઈ જાય છે. વૃત્તિ અંદર ઉભી અંદર થતા જેવી વૃત્તિ ઉત્પન્ન થાય એટલે ઉપયોગની ધારા એ વૃત્તિને બહાર જવા દેતી નથી. વિભાવનો આધાર મળતો નથી, અકર્તાપણું આવે છે. અને એ અકર્તાપણું કેવું છે તો બીજું કર્તાપણું જગાવી દે છે. એ અકર્તા થયો કર્મનો, અને જે અકર્તા છે તે કર્મનો અભોગતા છે. આ પદ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. જો કર્મનો કરતા નથી તો કર્મનો ભોગતા પણ નથી. જૈન વિજ્ઞાન બહુ મજાનું. તારા કર્મનો તું કરતા અને તારા જ કર્મનો તું ભોગતા. કોકના કરેલા તારે ભોગવવાના ન આવે, અને તારા કરેલા કોઈ ભોગવે એવું પણ શક્ય નથી. એટલે હવે મને શાંતિ મળે અને મને સાતા મળે એટલે આત્મસિદ્ધિ તમે ભણાવી નાખજો. થાય ખર, બહુ સમજી લે. જપ્યો બિહાડી દીધો, અરે 1,00,000 જા રુદ્રીના પાઠ કરી લે, અને મૃત્યુંજયને જાપ તું કર, અને હું જલસા કહું, ભેળપુરીને જલસા, આઈસ્ક્રીમના મદા મારું, અને મને હું મરું નહીં એટલે મૃત્યુંજયના જાપ કોણે કરવા? તારે દક્ષિણા લઈ જાજે, સીધું લઈ જાજે, બહુ તો સાચું ઘી દઈશ, જા. બોલો કે જાપ કરવામાં ભાઈ હું તો થાકી રહું છું, સાચું ઘી ખાજે, પણ જાપ મારા વતી તું કર મૃત્યુંજયના, અને હું સંસારની અંદર ભોગ ઉપભોગની મજા માણું. જૈન દર્શન આ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે કોઈ તારું કરેલું કર્મ ભોગવશે નહીં, અને કોઈનું કર્મ તારે ભોગવવાનું આવશે નહીં. માટે ધર્મની આરાધના નિશંક બનીને કર. જો તું કરતા નહીં હો તો ભોગતા પણ તારા ભાગે આપ્યું નથી. કારણ કે આ વિજ્ઞાન, વિતરાગનું વિજ્ઞાન, ઇટ્સ અ મોસ્ટ સાયન્ટિફિકલ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇન ધ વર્લ્ડ. આખું પદાર્થનું વિજ્ઞાન એઝમ્પશન ઉપર છે. ધારો કે આમ હોય, ધારો કે આમ હોય, ધારો કે આમ હોય, એ ધારવામાંથી જ નવરાણ જતા હતા. એ 1,000 ધારણા કરે ત્યારે એક સિદ્ધાંત વિજ્ઞાનનો ટકે. વિજ્ઞાનનો એક સિદ્ધાંત ક્યારે ટકે? 1,000 ધારણા જ્યારે ભેગી થાય કે આ બધું આમ જ થશે પણ હવામાનમાં બદલ ન થાય, ધરતીકંપ ન થાય, કોઈ નક્ષત્રમાં ફેરફાર ન થાય, આવું બધું કેટલાય ત્યારે શું થાય ભાઈ? ત્યારે આ થાય ત્યાં કેદી વેગડી વ્યાય તારી. આ ધારો કે ધારો કે ધારો કે, પણ વિતરાગ વિજ્ઞાન સ્પષ્ટ કે તું આ કરીશ એટલે એનું આ પરિણામ. તે જેવું ભાવ કર્મ કર્યું એટલે દ્રવ્ય કર્મ બંધાઈ ગયું, એમાં કોઈ પછી મિનમેખ નથી. અને આમ કરીશ તો કર્મનો બંધ ઢીલો પડી જશે એમાં પણ કોઈ શંકા નથી. કર્મ બંધ ક્રોધાદિથી અનેક સમાધિકતે. અહીંયા તો હિસાબ ચોખ્ખો છે, ક્રોધ કર તો કર્મનો બંધ થાય, ક્ષમા કર તો કર્મનો બંધ તૂટી જાય, હણાઈ જાય કર્મ આખું. એટલે આ માર્ગ અરિહંતનો છે. અહીંયા તો દુશ્મનને જાણે છે અને એને હણવાનું જાણે છે. આ ભગવાનનો માર્ગ, દુશ્મનને શત્રુ કોણ છે એ પણ ખબર છે અને શત્રુને હણી શકાય છે એનો પણ માર્ગ છે. એવો અરિહંતનો માર્ગ છે, કરતા ભોગતા કર્મનો. શિષ્યની સમજણ બહુ સ્પષ્ટ છે કે પ્રભુ હું કરતા ભોગતા પણ તો મારું આ સંસારમાં ત્યાં સુધી જ વિદ્યમાન છે જ્યાં સુધી વિભાવ ભાવ મને વર્તે છે તે. પણ જો વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, જો ભગવાન વૃત્તિ જો મારી નિજ ભાવમાં હું લઈ જાઉં, આપે કહ્યું કે વૃત્તિ વહી નિજ ભાવમાં તો થયો અકર્તા થાય, કેમ કે આપે કહ્યું હતું કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકિત. આ શબ્દ પ્રયોગ યાદ આવે છે, આના પહેલાના સ્વાધ્યાયમાં આવી ગયો હતો કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકિત, વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. જો વૃત્તિ તારી નિજ ભાવમાં જાય, ઉપદેશ છાયાની અંદર પરમ કૃપાળુ દેવે કહ્યું, શિષ્યે ગુરુને પ્રશ્ન કર્યો કે ગુરુ, પ્રભુ આ ગણધર રચિત દ્વાદ સાંગી, આ 11 અંગ અને 12 ઉપાંગ બહુ ગહન છે, અમે તેનો કોઈ પાર પામી શકતા નથી, અમે સમજી શકતા નથી, અમારા બરની આ વાત નથી. આ તમારા આગમ, આ ગણધરો રચિત દ્વાદ સાંગી અને એના અંગ અને ઉપાંગ, પ્રભુ આ અમારી મતિનું કોઈ જોર નથી આની અંદર, કંઈક સરળ હોય તો અમને કહો ને. કૃપાળુ દેવે ત્યાં નીચે લખ્યું છે કે લ્યો તમને સમસ્ત દ્વાદ સાંગીનો સાર કહીએ છીએ કે વૃત્તિઓને શાંત કરો, સમાવો, વૃત્તિઓને શાંત કરો, સમાવો, ઉપશાંત કરો. આખી દ્વાદ સાંગીનો સાર તમને કહીએ છીએ. અહીંયા શિષ્ય એ સાર સમજી ગયો છે કે વૃત્તિ વહી નિજ ભાનમાં થયો અકર્તા. મારે જો અકર્તા પણ જોઈતું હોય તો વૃત્તિઓને મારે શાંત કરવી જોઈએ. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. અજ્ઞાન દશામાં, વિભાવ ભાવમાં, ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા આ જીવ છે અને એ ભાવના એટલે વિભાવિક ભાવનાના ફળનો ભોગતા, તદનુરૂપ પદાર્થનો નિમિત્તપણે પણ કરતા છે. પણ વિભાવના કારણરૂપ બાહ્ય જતી વૃત્તિ અંતર્મુખ થતા નિજ ભાવમાં જતા તે કર્મભાવનો અકર્તા બને છે. અકર્તા બનવાથી અભોગતા બને છે. આ શિષ્યે કહ્યું કે પ્રભુ હું આટલું સમજી ગયો, ઇથી આગળ અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તે હનો નિર્વિકલ્પ સ્વરૂપ. અથવા આત્મ પરિણામ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેનો નિર્વિકલ્પ સ્વરૂપે કરતા ભોગતા થયો. કેમ કે ભગવાને તો કહ્યું છે કે તારું કરતા પદ તો છે જ અને ભોગતા પદ પણ છે. કર્મનું કરતા પણ ઉટળે અને કર્મનું ભોગતા પણ ઉટળે, પણ આત્માનું જે પદ છે કરતા પદ એ ટળે, એ ન ટળે તો આત્માનો છેદ ઉડી જાય. એક પણ પદને ઉત્થાપવાની ના પાડી. સર્વાંગે કહ્યું છે કે એક પણ પદને તું મતના આગ્રહથી ઉત્થાપન નહીં કરતો, એક પણ પદને. આત્મા જો જેવો તું કે એનું કરતા પદ નથી, કર્મનું નથી સમજી શકાય, પણ એના સ્વભાવનું કરતા પદ નથી, તો આ આત્મા કુટસ્થ થઈ જવાનો, જડ થઈ જવાનો. ઇટ ઇઝ લાઇફલેસ એન્ટિટી નહીં, સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. નહીતર તો પરમ કૃપાળુદેવે લખ્યું છે કે તો પછી એવા મોક્ષને પ્રાપ્ત કરીને શું કરવું છે જેમાં જીવનું જીવત્વ જ નથી. મૂઢ જ થવાનું હોય, જડ જ થવાનું હોય, પદાર્થની માફક, પથ્થરની માફક. કુટસ્થ શબ્દ કયો છે જ્ઞાનીઓ એને, આવો કુટસ્થ નથી એ આત્મા. જ્યારે એની વૃત્તિ અંતર ભાવની અંદર છે, નિજવાસમાં છે, મોક્ષ ભાવમાં છે, ત્યારે એ પોતાના સ્વરૂપનો કર્તા અને ભોગતા છે. એટલે કહ્યું કે આ જે જીવના જળના દ્રવણ સ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત અવસ્થાંતર થયા કરે, પરંતુ એને એની અવસ્થાંતરની વિશેષ ધારા, એની પરિણતિ છે એ તો હંમેશા જાગૃત રહે છે. એટલે પરમ કૃપાળુ દેવે આંખ 551માં કહ્યું, કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીજીને કહ્યું છે, અને તે સત્ય છે. આત્મા એ પદાર્થ છે, એને સમયે સમયે પરિણામ થયા કરે છે, અને એની પરિણતિ, એની પર્યાય પણ પરિણામ અનુસાર થયા કરે છે. શુદ્ધ પરિણામ હશે તો શુદ્ધ પર્યાય હશે, અશુભ પરિણામ હશે તો અશુભ પર્યાય થશે. આ તો થયા જ કરે છે. આત્માનો જે અંતર વ્યાપાર, અંતર પરિણામની ધારા, તે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે. જો અંતર પરિણામની ધારા શુભાશુભ વ્યાપારની હશે તો એ બંધની વ્યવસ્થામાં છે, અને જો અંતર પરિણામની ધારા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અંદર છે તો તે મોક્ષની વ્યવસ્થા છે. બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે. અંતર પરિણામ પ્રમાણે કર્મ બંધ અથવા નિવૃત્તિ થાય છે. આ તો આત્મા શુદ્ધ ચેતનારૂપ છે, એટલે હવે પોતાના સ્વભાવનો કર્તા અને પોતાના સ્વભાવનો ભોગતા. એટલે જ પરમ કૃપાળુ દેવે મંગલાચરણના પાઠની અંદર એક શબ્દ પ્રયોગ મૂક્યો છે, અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. તો અનંત અવ્યાબાદ સ્વરૂપમાં એ પોતાના નિજ સુખ અને નિજ આનંદનો ભોગતા છે. સિદ્ધનો જીવ એ